महादेव्याकुक्षिरत्नम् शब्दजेतर्वात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्।
श्रीमद् राजचंद्र वचनामृत आँख 279 ભવાણિયા ભાદ્રપદ વદ 11 સોમવાર 1947। જીવને જ્યાં સુધી સંતનો જોગ ન થાય ત્યાં સુધી મત મતાંતરમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે। એક જ લીટીનો પત્ર છે ને, કૃપાળુ દેવના તો ઘણા પત્રો આ જ પ્રકારના, કેમ કે એમની શૈલી સંક્ષેપ શૈલી છે અને સંક્ષેપ શૈલીની અંદરના જે વાક્યો છે એ બધા મંત્રરૂપ છે અને લબ્ધિરૂપ છે, એટલે એમાંથી સતત વિચારણા દ્વારા ભાવો પ્રકાશતા હોય છે। મગનલાલ ખેમચંદને આ પોસ્ટકાર્ડ લખાયું છે, કંઈ ને કંઈ કારણ હશે, પણ મત મતાંતરમાં જીવ પડી જાય એમાંથી એને કૃપાળુ દેવે આખો સાધક, મુમુક્ષુ, શ્રાવક, જિજ્ઞાસુ એણે કેવી ભૂમિકામાં રહેવું એ બહુ મહત્વની વાત કહી છે કે જીવને જ્યાં સુધી સંતનો જોગ ન થાય ત્યાં સુધી મત મતાંતરમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે। આ જીવ ક્યાં અટવાય છે? મતના આગ્રહમાં, કદાગ્રહમાં, વાદમાં, વિવાદમાં, વિતંડાવાદમાં કેટલાય જીવો ધર્મના માર્ગની અંદર પ્રવેશ કરે છે, પણ પ્રવેશ કર્યા પછી થોડા સમયની અંદર અટકી જાય, સ્થિર થઈ ગયા, આપણને એમ થાય હવે આગળ વધવાના કોઈ આના નિશાની નથી। કારણ એટલું જ કે મતમાં પકડાઈ ગયો, વાદમાં રોકાઈ ગયો, કદાગ્રની અંદર હલવાઈ ગયો, નયમાં કચડાઈ ગયો। મોટામાં મોટી જે જીવની નબળાઈ છે આ છે, પરમાર્થ માર્ગમાં એને પદાર્પણ કર્યા પછી રસ્તો સીધે સીધો છે અને સરળ યાત્રાએ આગળ જવાની બદલે ક્યાંય ને ક્યાંય અટવાઈ જાય છે અને સંસાર કરતા પરમાર્થના માર્ગની અંદર રોકવા માટેનું આ પરિબળ બહુ મજબૂત છે। વાદ વિવાદ, મતનો આગ્રહ, 55ના પાઠમાં પરમ કૃપાળુ દેવે લખ્યું છે કે મોક્ષના માર્ગ બે નથી અને જ્યાં મત છે ત્યાં સત હોવાની કોઈ સંભાવના નથી અને જ્યાં સત હોય ત્યાં મત હોઈ શકે નહીં, કારણ કે સત છે એ સાપેક્ષ છે, સત છે એ સ્યાદવાદ ઉપર આધારિત છે, સતનું અધિષ્ઠાન અનેકાંત છે અને અનેકાંત એ અનંત ધર્માત્મક વસ્તુનું સ્વરૂપ છે અને અનંત ધર્માત્મક વસ્તુનું સ્વરૂપ છદ્મસ્થના ધ્યાનમાં આવી શકતું નથી। કેવળ સર્વજ્ઞ અને કેવળી વિતરાગ ભગવંત જ તે સ્વરૂપને જાણે છે, માટે જગતનો છદ્મસ્થ જીવ ક્યારે એમ ન કહી શકે કે હું સંપૂર્ણ જાણું છું, અને જે સંપૂર્ણ જાણતો ન હોય એને પોતાના માનેલા મતનો આગ્રહ કરવા માટે કોઈ ઔચિત્ય ખરું? કેમ કે જ્યાં છદ્મસ્થપણું છે, જ્યાં આત્માને અજ્ઞાનનું કોઈ ને કોઈ પ્રકારનું આવરણ રહેલું છે, એવો જીવ પૂર્ણ સત્યનો દાવો કરી શકે ખરો? અને જો ન કરી શકે તો પછી એને મધ્યસ્થ રહેવું યોગ્ય છે કે હું માનું છું તે તો સત્ય છે, પણ બીજો માને છે તે પણ કદાચ અપેક્ષાએ સત્ય હોઈ શકે છે। આત્માર્થીની કલ્પના અને મોક્ષાર્થીની કલ્પના આત્મસિદ્ધિમાં બે જ વાત આપી કે જગતમાં મુમુક્ષુના પ્રકાર બે જ, જે મોક્ષ માર્ગમાં પ્રયત્ન કરે છે એવા જીવોની વાત કરે છે, જે સંસારમાં ભવાભિનંદી છે એની વાત આત્મસિદ્ધિમાં નથી. આત્મસિદ્ધિ એ વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ઉગોપ. આત્મસિદ્ધિ આખી કેના માટે કહી છે? આત્માર્થી જીવો માટે. પરમાર્થના માર્ગમાં જે જીવો પ્રવૃત્ત થયેલા છે એમના માટે. એમાં બે ભાગ કીધા. ક્રિયાજળ કીધો, શુષ્ક જ્ઞાની કહ્યો, પણ એ તો ધર્મના સ્વરૂપની અપેક્ષાએ, પણ તત્વની અપેક્ષાએ બે ભાગ કીધા, મતાર્થી અને આત્માર્થી. એક મતાર્થી આવી ગયો કે તત્વ સમજ્યું એટલે તત્વનું બાહ્ય સ્વરૂપ પકડી લીધું. બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં તે માને ગુરુ સત્ય. લ્યો છે બરોબર ધાર્મિક, પણ મૂળથી જ ખોટો. એને બાહ્ય ત્યાગને પકડી લીધો. જે જીને દેહ પ્રમાણને સમવસણાદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહે નિજ બુદ્ધિ, એને પરમાત્માનું સ્વરૂપ, વિતરાગનું સ્વરૂપ, જીનેન્દ્રનું સ્વરૂપ, એનું તાત્વિક સ્વરૂપ બાહ્ય રૂપમાં લીધા. અંતરંગ દશા ઉપર એની દ્રષ્ટિ જ ન ગઈ કે ઓહો, આ તો રાગ દ્વેષનો જેણે ક્ષય કર્યો છે, અંતર શત્રુઓને જેણે હણ્યા છે, વિષયોની ઇન્દ્રિયોને જેણે જીતી લીધી છે, જે સર્વજ્ઞપણું જાણે છે, આવું જેણે પાંચ માં છેલ્લું કેવળ નિરાવરણ જ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું છે, આવી કોઈ વાત નહીં. બધું બાહ્ય સ્વરૂપ પકડી લીધું, લયું સ્વરૂપ અને વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન, વ્રતો પકડી લીધા લોકેશણા માટે, અભિમાન માટે. એને વૃત્તિનું સ્વરૂપ એના ઉપર વિજય કરવા માટે આ વ્રતનો શું ઉપયોગ છે એ વિચાર્યું નહીં. તો વૃત્તિનો સંક્ષેપ ન થયો, વૃત્તિનું નિવર્તન ન થયું, વૃત્તિનો ઉપશમ ન થયો અને વ્રત વધતા ગયા. જીવ ક્યાં ભૂલે છે? પરમાર્થ માર્ગની અંદર ધર્મમાં પ્રવેશ કર્યા પછી પણ આ મત મતાંતર મારી નાખે છે જીવને. આ સાચું, તે સાચું, અમે કહીએ સાચું, આ ગ્રંથ સાચો, આ પુસ્તક સાચું, આ પંથ સાચો, આ સંગાડા સાચા, આ સંપ્રદાય સાચો, આ ગચ્છ સાચો, આ ક્રિયા સાચી. અરે ભાઈ, બધું સાચું જ છે, ખોટું કોણે કીધું? ખોટું કીધું જ નથી, પણ ભૂમિકા ભેદે તેનો વિચાર થાય, શ્રેણી ભેદે વિચાર થાય. બધા ધર્મના જ તત્વ છે. દાન, શીળ, તપ અને ભાવ ધર્મના જ છે. પણ દાન ખોટું, ભાઈ કોણે તને કીધું દાન ખોટું? એકાંતે ખોટું. તો ત્યાં અપેક્ષાએ વિચાર કરવો ઘટે છે. શ્રી જીનેશ્વર ભગવંતે, જ્ઞાની ભગવંતોએ આ બધા ધર્મના આચારોની દેશના દીધી છે. એ કોઈ જીવને અકલ્યાણ કરવા માટે દીધી હશે? ધર્મના જે આચાર ધર્મ પ્રકાશ્યા છે જે જ્ઞાનીઓએ, એ કોઈ સાંસારિક મતલબવાળા લોકોએ લખેલી, પ્રોફેસરે લખેલી ચોપડીઓ છે કે જેમાં એને કમાવું છે? કોઈએ પોતાના કોપીરાઇટ્સ રાખ્યા છે? કોઈએ પોતાની રોયલ્ટી રાખી છે? એક આચાર્યની રોયલ્ટી છે, એક જ્ઞાની ભગવંતની. અને અહીંયા તો એક ચાર લીટી હરખી લખે તો પછી લખે કે સર્વ સ્વાધીન. અરે તને જ સ્વાધીન બાપા, તને જ મુબારક, અમારા કાંઈ કામ નથી. કેમ કે આ કોઈ જીવના કલ્યાણનું કારણ થઈ શકે એમ જ નથી. મતથી જીવનું કલ્યાણ ન થાય. કૃપાળુ દેવે તો આ બધી વાતને સંક્ષેપ કરીને અહીંયા મગનલાલ ખીમચંદને જે વાક્ય કહ્યું છે એ તમામ મુમુક્ષુએ હૃદયની અંદર કોતરી રાખવા જેવું છે. જીવને જ્યાં સુધી સંતનો જોગ ન થાય, આવો કોઈ પામેલો પુરુષ, કોઈ ભેદી પુરુષ જ્યાં સુધી આપણને ન મળે ત્યાં સુધી મત મતાંતરમાં મધ્યસ્થ રહેવું. આપણને જે મત મતાંતર રાખે લાગે એ આપણે આપણી પાસે જ રાખવા. અને પછી આવા કોઈ પુરુષ મળે, કોઈ યોગ થાય, તો એ પુરુષની પાસેથી સમાધાન મેળવી લેવું. પણ જગતની અંદર એ મતનો આગળો લઈને, એનો ઝંડો પકડીને વાદ વિવાદ કરવા આથડવું નહીં ક્યાંય. આ ધર્મનું સ્વરૂપ નથી. કારણ કે માર્ગનું સ્વરૂપ આપણી સૂક્ષ્મ દ્રષ્ટિમાં આવતું નથી અને હજુ ઇન્દ્રિય આધારિત આપણું જ્ઞાન છે, મર્યાદિત છે. ઇન્દ્રિયથી પર આપણે પકડી શકીએ એમ નથી. ચેતના આધારિત આપણું જ્ઞાન ઓછું છે. હજી જ્યાં સુધી નિમિત્ત આધારિત જ્ઞાન છે આપણી પાસે. જ્ઞાનીઓએ કહ્યું,
આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હો થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ.
માર્ગનું સ્વરૂપ તો ત્રિકાલા બાધિત છે. ત્રણેય કાળની અંદર અખંડ કરવાળની ધાર જેવો મોક્ષ માર્ગ છે, જે અખંડપણે પ્રવહી રહ્યો છે. આવો મોક્ષ માર્ગનું સૂક્ષ્મ સ્વરૂપ કાળ ભેદે આપણને ન સમજાય, દ્રવ્ય ભેદે ન સમજાય, ક્ષેત્ર ભેદે પણ ન સમજાય. ભાવ ભેદે સમજવાની તો વાત જ ક્યાં રહી. ભાવથી અખંડ છે પણ જીવ આ ભેદથી પણ સમજતો નથી, સ્વરૂપ સમજતો નથી. ગણધર ગુરુ ગૌતમ અને એની પાસે કેશી સ્વામીના જે હતા પાર્શ્વનાથના આ શિષ્યો બધા, તો ત્યાં આને વસ્ત્ર ધારણ કર્યા હતા રંગબેરંગી પાર્શ્વના સાધુઓ, પાત્રા રાખે વગેરે વગેરે. પણ જેને આવું કાળ ભેદે ધર્મનું સ્વરૂપ હતું કે પાર્શ્વનાથનો અને મહાવીરનો ધર્મ જુદો નથી. 24 પરંપરાની અંદર રહેલા પાર્શ્વનાથ, 23માં તીર્થંકર અને 24માં મહાવીર, એ 23માંના ત્યાં સાધુઓ વિચરે છે અને 24માંનો શાસન શરૂ થાય છે ત્યારે આ ગૌતમ સ્વામી કહે છે માર્ગ ભેદ નથી. સાધુઓને કહે છે કોઈની નિંદા અવર્ણવાદ કરશો નહીં, કારણ કે એમની અપેક્ષાએ, એ કાળની અપેક્ષાએ એ ધર્મ બરોબર જ છે. ઋષભદેવના સાધુઓ, મહાવીરના સાધુઓ, આચારમાં ભેદ દેખાય. એટલે કૃપાળુદેવે કહ્યું, લિંગ અને ભેદો જે વ્રતના રે તે તો દેશ કાળાદિ ભેદ, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે તે તો ત્રણેય કાળે અભેદ. લક્ષ્ય અભેદ ઉપર આપો. આ બાહ્ય લિંગ, ચિહ્ન, વેશ, પરિવેશ આ બધા તો બદલાતા રહે. કાળ ભેદે બદલાય, ક્ષેત્ર ભેદે બદલાય, દ્રવ્ય ભેદે બદલાય. કૃપાળુ દેવે લખ્યું છે કે દિગંબરપણું ને શ્વેતાંબરપણું દ્રવ્ય ભેદે છે. કોઈનું સંઠાણ નબળું હોય તો સંયમની પાલના રાખવા માટે એને કદાચ વસ્ત્ર પાત્રનો ઉપયોગ કરવો પડે તો પણ જ્ઞાનીની ને તીર્થંકરની આજ્ઞા છે એમ લખ્યું છે. અને કોઈ એમ માનીને બેઠા છે કે રાખેનો મોક્ષ થાય જ નહીં. આ એકાંત જ્યારે અહીંયા કહ્યું છે કે ના, આજ્ઞા છે, સંયમનું પાલન એ મુખ્ય છે. હા, એમાં મૂર્છા છે એની આજ્ઞા નથી. પરિગ્રહમાં મૂર્છાની આજ્ઞા નથી, સંયમ પાલનની મર્યાદા સુધી ચાલવાનું છે. અને આ તત્વ જો ન સમજાય તો ભરત મહારાજાને કેવળ જ્ઞાન કેવી રીતે થયું, મરુદેવા માતાને કેવી રીતે થયું, કરગડું મુનિને મોઢામાં કોળિયો છે ને કેવળ જ્ઞાન કેવી રીતે થયું, આ ભેદ નહીં સમજાય, ક્યારેય નહીં સમજાય. જીવ જો બાહ્ય દ્રષ્ટિમાં હશે તો ધર્મનું અંતર તત્વ પામી નહીં શકાય. અને અંતર તત્વ કેટલા પ્રમાણમાં આપણે પામી શકીએ, જેટલા પ્રમાણમાં આપણા જીવનમાં વિતરાગતા આવી હોય તેટલા પ્રમાણમાં. આ બહુ સાદું ગણિત, જિનેશ્વર માર્ગનું ગણિત બહુ સાદું છે કે જીવ કેવી રીતે જ્ઞાની થાય, તો જેટલા પ્રમાણમાં રાગ દ્વેષ ઘટે તેટલા પ્રમાણમાં જ્ઞાન વધે, જેટલા પ્રમાણમાં રાગ દ્વેષ વધે તેટલા પ્રમાણમાં જ્ઞાન ઘટે. તો કે પણ એને તો ચાર ચોપડી પાસ કરી, પછી તો આઠ શાસ્ત્ર વાંચ્યા, પછી તો હો વાંચ્યા, તો કે રાગ દ્વેષ વૈધો કે ઘટ્યો, તો કે એ તો વૈધો. તો ભલે શાસ્ત્ર વાંચ્યા એ બધું જ નકામું છે. રાગ દ્વેષ જેટલા પ્રમાણમાં ઘટે, એ જે કહ્યું ને એ પાંચમે અંગે કયો ઉપદેશ, કેવળ નિર્મળો. નિર્મળ થવા માટે આ બધી વાત છે, અને નિર્મળ થવું એટલે રાગ દ્વેષની મલિનતા આ જીવમાંથી દૂર કરવી. તો જ્યાં સુધી આવી કોઈ આપણને આપણી અવસ્થા ન થઈ હોય ત્યાં સુધી પરમાર્થ માર્ગે ચાલતા અનેક પ્રકારના વિકલ્પો થાય જીવને, કેમ કે મતિ જ્ઞાન આધારિત આપણું જ્ઞાન છે એટલે વિકલ્પ થાય. પણ આ વિકલ્પોને મત મતાંતરમાં, વાદ વિવાદમાં, વિતંડાવાદની અંદર લઈ જવા નહીં. મુમુક્ષુને માટે કૃપાળુદેવે અહીંયા નિર્દેશ કર્યો છે, આજ્ઞા કરી છે કે જીવને જ્યાં સુધી સંતનો જોગ ન થાય ત્યાં સુધી મત મતાંતરમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે. મધ્યસ્થ રહેવું એટલે સમભાવ રાખવો, ન રાગ કરવો, ન દ્વેષ કરવો, ન પક્ષ કરવો, ન વિપક્ષ કરવો. આનંદ શ્રાવક અને ગુરુ ગૌતમ ગણધર વચ્ચે એક બાબતની અંદર જરા મતાંતર થયું. એક ભગવાન મહાવીરનો આદર્શ શ્રાવક છે, સંથારો કરીને છેલ્લી ભૂમિકામાં છે, અને એક ભગવાનના ગણધર છે. ચારે બાજુ જગતના જીવોને પમાડવા માટે થઈને ભગવાને એને અધિકાર આપ્યો છે. એ બે વચ્ચે મતાંતર થયો. એ મતાંતરની અંદર એક વાત આનંદે કીધીને, એક વાત ગૌતમે કહ્યું ને, કઈ વાત બેઠી નહીં. બે વચ્ચે જરા ભૂમિકા સમાનતાની આવી નહીં. વાત તો જ્ઞાનની હતી કે કેટલું હોય જ્ઞાન, કઈ અવસ્થામાં કેટલું હોય. મતાંતર થયો, પણ મતાંતર થયા પછી શાસ્ત્રકારોએ ત્યાં કહ્યું નથી કે આનંદે પોતાની આ દલીલ આપી ને ગૌતમે પોતાની આ દલીલ આપી, આનંદે આ શાસ્ત્ર કાઢ્યું ને ગૌતમે આ શાસ્ત્ર કાઢ્યું, આનંદે આ યુક્તિ બતાવી ને ગૌતમે આ યુક્તિ બતાવી, બે વચ્ચે જબરજસ્ત અફડા તફડી થઈ, એવું ક્યાંય શાસ્ત્રમાં આવતું નથી. ગૌતમ જેવા ગણધર ભગવંત પણ ત્યાંથી એક મિનિટ ઉભાર્યા વિના આનંદને નમસ્કાર કરીને સીધા કોની પાસે જાય છે? ભગવાન મહાવીર પાસે. આ માર્ગ, કારણ કે એને જોયું કે મને સર્વજ્ઞનું સરણું છે, મને સર્વજ્ઞનું સરણું છે અને સર્વજ્ઞ વિદ્યમાન છે. આનંદની કઈ દશા હોય કોને ખબર છે? કેવળ કેવડી જાણે, જો ગણધર જાણે નહીં. શાસ્ત્રનો આ ગુઢાર્થ તો જુઓ કે આનંદની દશા કેટલી ઉચ્ચ પ્રકારની હશે એ કેવળ કેવડી જાણે. હજુ ગૌતમને કેવળ જ્ઞાન થયું નથી એટલે છદ્મસ્થ અવસ્થા છે. છદ્મસ્થ અવસ્થામાં કોઈ પ્રકારે ક્યાંક અજ્ઞાનનો અંશ હોવાની સંભાવના છે, માટે ક્યાંય દોષ આવવો જોઈએ નહીં. એટલે એને ભગવાન પાસે વાત મૂકી. શાસ્ત્ર નહોતા જાણતા, બધું જ જાણતા હોય, પણ જ્યાં સુધી જીવને સંતનો જોગ ન થાય ત્યાં સુધી મત મતાંતરમાં મધ્યસ્થ રહેવું. આ ભૂમિકાએ જીવ જો મધ્યસ્થપણાની સાધના કરી શકે છે તો આપણી અવસ્થા શું? અનેક કૃપાળુદેવે વાત મૂકી મતાર્થીના લક્ષણની અંદર. નહીં કશાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ, સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ. હોય મતાર્થી તે હને, થાય ન આત્મલક્ષ, તે મતાર્થી લક્ષણો અહી કહ્યા નિરપક્ષ. કેટલી કરુણા છે જ્ઞાની પુરુષની કે એ આ જીવ સત્યને પ્રાપ્ત કરવાનું તો દૂર રહ્યું, પણ જો એક નાના એવા મતાર્થમાં પકડાઈ ગયો ને તો આને આત્માનો લક્ષ નહીં થાય, આ રોકાઈ જશે. અને મતાર્થ સીધો એના અહમ સાથે જોડાઈ જશે, એના અભિમાન સાથે જોડાઈ જશે, છૂટી નહીં શકે. પછી બીજાથી છૂટવું સરળ છે, જગતના સર્વસંગ પરિત્યાગ કરવો સરળ છે, પણ અંદર પોતાનો જે અહમ છે એનીથી છૂટી જવું કે કઈ વાંધો નહીં, હું નથી માનતો, હું નથી જાણતો, મારું ખોટું હતું, મારી ભૂલ હતી, મારી મૂર્ખાઈ હતી, મારી બેવકૂફી હતી, એ સ્થિતિમાં આવવું દુષ્કર છે. એનું કારણ કે બીજો એક અવગુણ છે, સરળતા નથી. મધ્યસ્થીના લક્ષણમાં સરળતા, ગૌતમમાં સરળતા હતી. અરે સરળતાને કારણે તેને ભગવાન મહાવીરનું શરણું લીધું, નહીં તો એ વિદ્વતાની સાથે જો સરળતા ન હોત તો ગૌતમમાં, તો મહાવીરના સમવસનની અંદર એ ઇન્દ્રભૂતિમાંથી ગૌતમ ન થાત. પણ ઇન્દ્રભૂતિમાંથી ગૌતમ થવાનું એક ગુણ ગૌતમનો મોટામાં મોટો, સરળતા, કે આ કે છે એની વાત સાચી છે, અને હું અત્યાર સુધી જે માનતો હતો અને જે ઉપદેશ કરતો હતો જગતને એ ખોટું હતું, અને ખોટું છે તો છોડી દેવું. જો એને પોતાના મતની સાથે અહમ લાગુ પડ્યો નથી, આગ્રહ લાગુ પડ્યો નથી, આ દ્રષ્ટિની નિર્મળતા કેટલી છે સરળતામાં, એવી એની સરળતા હતી. એટલે આનંદ પાસેથી નીકળીને સીધા ભગવાન મહાવીર પાસે આવ્યા, આનંદ સાથે એને વાદ વિવાદ ન કર્યો. સરળતા હતી કે આ પણ ભગવાનનો શ્રાવક છે, સંથારાની ભૂમિકા એ પોઢ્યા છે. માટે ગૌતમની સરળતાએ એને એની સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ ન કરવા દીધો, અને એ ગણધર ગૌતમ સીધા મહાવીર પાસે આવે છે, મધ્યસ્થ થઈ ગયા. પ્રભુ આપ કહો તે સાચું. સૌભાગ્યને આત્માનો અનુભવ થયો આત્મસિદ્ધિ વાંચતા વાંચતા. 30 વર્ષથી આ નહોતો થતો એમ લખે છે કે આજ સુધી દેહને આત્મા વિચારતા પણ કોઈ દી ભિન્નપણે પ્રગટ અનુભવમાં આવતો નહોતો. જુઓ કેટલી બધી કબૂલાત છે, કોઈ કહે ખરો? બહુ સમજવા જેવી વાત છે, ઘણા સૂક્ષ્મ પરિણામો. સૌભાગ્યની માનતા કૃપાળુ દેવ જેવા જેને હે સૌભાગ તને નમસ્કારો, અને મુમુક્ષુઓએ અને મુનિઓએ પણ સૌભાગ્યને ભૂલવા નહીં. એ સૌભાગ્યની મહત્તા શું છે? એ કે છે અમે કહેતા હતા ઘણાને સમજાયું દેહ ને આત્મા જુદા છે, પણ કોઈ દી અનુભવમાં આવતો નહોતો. 30-30 વર્ષથી શાસ્ત્ર સ્વાધ્યાય કરનાર એમ કે પ્રભુ અમને આત્મા બાત્મા બોલીએ ખરા, પણ કાંઈ કોઈ દી અનુભવમાં. અને આજે તો 2-5 વર્ષ બોલતા શીખી જાય એટલે પોતાને આત્મજ્ઞાની માનવાની શ્રદ્ધા ખોટી થઈ જાય કે હું તો હવે આત્મજ્ઞાની જ છું ને, હું ન હોઉં તો બીજા કોણ હોય? ક્યાં વાત રહી, ક્યાં એના લક્ષણ કયા છે, કઈ પ્રકારની ભૂમિકા કીધી છે, એ બધી વાતને આપણે બાજુ ઉપર રાખીએ. પરંતુ આ વાત જે છે કે સૌભાગ્યની સરળતા જુઓ, એ તમારા આ આત્મસિદ્ધિના દોહરા વાંચતા દિવસ 8 થયા, પર્વતની બે ફાટરી જેમ દેહને આત્મા પ્રગટ ભિન્નપણે અનુભવાય છે, અનુભૂતિ વાત આવી છે. હવે ક્યાં શંકા હતી? પ્રત્યક્ષ અનુભવ છે તોય કે છે ભ્રાંતિ ન થાય. તો કે પ્રભુ આપ કહો તે સાચું, આપ કહો. આપણી ઘણી વાર પરમાર્થને પ્રાપ્ત કરવાની ઘણી આપણી ભાવના છે, પણ મૂળભૂત વાત આપણા લક્ષમાં નથી કે આવા મુખ્ય ગુણો, આવી પરમાર્થની દ્રષ્ટિ જ્યાં સુધી જીવમાં ન આવે, આપણે જો પણ જો મતમતાંતરની અંદર આફડા ફાફડા થઈ જતા હોય તો આ આપણી સાધનાનું કોઈ લક્ષણ નથી. કૃપાળુ દેવે અહીંયા આપણને એક સરસ મજાની માર્ગદર્શક બત્તી આપી છે કે જીવને જ્યાં સુધી સંતનો જોગ ન થાય ત્યાં સુધી મતમતાંતરમાં મધ્યસ્થ રહેવું. ન હોય એમ નથી કીધું, મતમતાંતર ન હોય એમ નથી કીધું, હોય. વિચારણા જે જીવ કરે એને હોય, જે વિચારે નહીં એને તો એ જ ન હોય, અને એને મૂઢ કીધો. જો જે જીવ તત્વની વિચારણા કરતો નથી એ મૂઢ છે. એમ કે અમે કઈ વિચાર નથી કરતા, બસ એ માયલા કરામ, તો મૂઢ છે. એ મૂઢતાનું લક્ષણ છે. મૂઢને આ પ્રકારનું ન હોય, પણ એક જગ્યાએ લખ્યું છે, કાંઈ મૂઢ હોય ને કાંઈ અજ્ઞ હોય, અજ્ઞાની હોય, પણ આ પ્રકારનું જ્ઞાનીનો સંગ થયા પછી, ધર્મનો સદબોધ પામ્યા પછી એને વિચારણા તો સતત ચાલતી હોય. આ જ એનું લક્ષણ છે પામવાનું, સતત ઘોળન, સતત ચિંતન, સતત એની અનુપ્રેક્ષા ચાલ્યા જ કરે, આ એનું લક્ષણ છે. રોજ વાંચે, રોજ સાંભળે, ને એનું ચિંતન માંથી એ નીકળી ન શકે. સંસારના પદાર્થમાં હવે એનું મન ચોટે નહીં.
મન મહિલાનું રે વાલા ઉપરે, બીજા કામ કરું તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ કરે, જ્ઞાના ક્ષેપ કવન ધન ધન શાસન શ્રી જીન વરતણુ.
વા પ્રભુ, સંસારની અંદર સ્ત્રી પોતાના પતિના ચિંતનની અંદર કામ્ય પ્રેમમાં રહેલી સ્ત્રી એના પતિના કામ બધા કામ કરતી હોય સંસારના, તો એ ચિંતન કેનું હોય? પતિનું હોય. અને પરમાર્થ માર્ગની અંદર રહેલો સાધન જેને જ્ઞાન ક્ષેપક બોધ થયો છે, સત્પુરુષના વચનો જેને સાંભળ્યા છે, વાંચ્યા છે, વિચાર્યા છે, એનું સતત મનની રટણા જગતના બધાય કામ કરતો હોય છતાં સેમા હોય? આ વચનોની અંદર, આ વચનો એ જ એની આત્મશુદ્ધિનો યજ્ઞ ચાલુ થઈ ગયો છે. હવે દિવસ અને રાત આ વિચારણા, આ ઝૂરણા, આ તલસાટ, આ જ એને જે કૃપણદેવે ને મુનિશ્રીને લખ્યું હતું કે જીવને કેમ માર્ગ મળ્યો નથી, તો તેની ઝૂરણા કર્યા વિના માર્ગ ન મળે. લય લાગવી જોઈ,
પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય.
આ લઈ લાગે, આવી ઝૂરણા થાય, જબરજસ્ત આ બધો એક પ્રયોગ છે. એક વાર સત્પુરુષના વચનો જીવને સાંભળવામાં આવ્યા, વાંચવામાં આવ્યા, એટલે પછી એની ચિંતનની આખી પ્રક્રિયા બદલાઈ જાય. સંસારના કામ ભોગ થયા કરે પણ ચિત્ત ચોટે નહીં, મન લાગે. હવે વાત તો, મન તો પેલા સત્યની શોધમાં, એ શોધની આંતરશોધ.
તે જિજ્ઞાસુ જીવને હાય સદગુરુ બોધ, તો પામે સમકીતને વર્તે અંતર શોધ.
બહિરાત્મ અવસ્થામાં જીવતો જીવ અંતરાત્મ અવસ્થાને પ્રાપ્ત કરે છે, સ્થિર થઈ જાય છે પોતાના અંતરમનની અંદર, અને પરમાત્માની સુરતા સાથે પોતાની અનુસંધાન કરવા પ્રયત્ન કરે છે. આ જીવ એના પ્રયત્નમાં ત્યારે સફળ થાય કે બાહ્યપણે એ મધ્યસ્થ રહે. તો
જીવને જ્યાં સુધી સંતનો જોગ ન થાય ત્યાં સુધી મત મતાંતરમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે.
આ વાતને બરોબર કોતરી રાખે, મધ્યસ્થ રહેવું. મત મતાંતર તો ચાલ્યા કરશે માર્ગની અંદર, કારણ કે અનેકાંત લક્ષી ધર્મ છે અને સ્યાદવાદ એનું સ્વરૂપ છે. કથનનું સ્વરૂપ સ્યાદવાદ છે, અને સ્યાદવાદના કથનમાં નયથી કથન હોય, નિક્ષેપથી કથન હોય, ભંગીમાંથી કથન હોય, તો ત્યાં એક છે ત્યાં બીજાનો અભાવ નથી, પણ સદભાવ છે. પણ સદભાવ આપણા ધ્યાનમાં નથી અને ઉપદેશકના લક્ષમાં નથી, એટલે એ અભાવથી વાત કરે છે. હોય શકે નહીં. માટે જગતના જીવોએ શું કરવું? મધ્યસ્તરે. પત્રાંક 280,
વવાણિયા ભાદ્રપદ વદ 12/12/1947. જણાવ્યા જેવું તો મન છે,
મન છે કે જે સત સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે, નાગ જેમ મોરલી ઉપર, તથાપી તે દશા વર્ણવવાની સત્તા સર્વાધાર હરિએ વાણીમાં પૂર્ણ મૂકી નથી, અને લેખમાં તો તે વાણીનો અનંતમો ભાગ માંડ આવી શકે એવી તે દશા, તે સર્વનું કારણ એવું જે પુરુષોત્તમ સ્વરૂપ, તેને વિશે અમને તમને અનન્ય પ્રેમ ભક્તિ અખંડ રહો, તે પ્રેમ ભક્તિ પરિપૂર્ણ પ્રાપ્ત થાઓ, એ જ પ્રયાચના ઈચ્છી અત્યારે અધિક લખતો નથી. પૂજ્ય સૌભાગભાઈ ઉપરનો પત્ર, 24મું વર્ષ છે, 23 પૂરા થયા છે. વિચાર કરો, સંસાર જીવનમાં 2 વર્ષ ત્યાં પ્રવેશ કર્યો છે, ગૃહસ્થી જીવનમાં મુંબઈની અંદર ધંધાની અંદર સ્થિર થયા છે, પેઢીની અંદર વ્યવહાર શરૂ કર્યો છે, અને એ આત્મત્વ પ્રાપ્ત પુરુષના વચનોની વાણીનો રણકાર તો જુઓ. સંપર્કમાં આવેલા મુમુક્ષુઓને એ પોતે પોતાની વાતનું આદાન પ્રદાન કરાવે છે, એમાં ક્યાંય એને કોઈ શાસ્ત્રોના ઉતારા આપીને ધર્મ ન સમજાવ્યો. કૃપાળુ દેવના પત્રોમાં આટલું આગમ જેને કંઠસ્થ છે કે એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં અમારો ઉપયોગ ફરીવડી ભાન થઈ આવે છે, એને પોતાના પત્રમાં કઈ શાસ્ત્ર જાળ્યા નથી આ મુમુક્ષુઓને ધર્મ પમાડવા માટે. એની શૈલી જોવાની છે. આ આત્મત્વને પ્રાપ્ત થયેલો પુરુષ અને આત્મત્વ પ્રાપ્ત કરવાની જેને ઝંખના છે એવા મુમુક્ષુઓ, એની સાથે એનું આદાન પ્રદાનનું માધ્યમ અને એનો વ્યવહાર અને એની ભાષાની શૈલી જુઓ. એ દશાથી બતાવે, એ સંકેતથી બતાવે. એ ક્યાંય કોઈ તત્વજ્ઞાન કે છે કે અહીં આમ કીધું છે ને અહીં આ સિદ્ધાંત છે, આ સિદ્ધાંતના જ્ઞાન વિના કોઈ દી તને આત્મા પ્રાપ્ત નહીં થાય, એને કીધું કે ખૂબ સમજવું છે. આપણે તો કૃપાળુદેવને પામવા હશે તો સરળતાની ભૂમિકામાં આવી જવું, એક ભક્તની ભૂમિકામાં. સૌભાગ એક ભક્તની ભૂમિકામાં હતા. સૌભાગ જેવો ભક્તાવતાર શોધવો મુશ્કેલ છે. ભક્તની ભૂમિકાનું પહેલું લક્ષણ એની સરળતા છે. જે પુરુષ પ્રત્યે ભક્તિ છે એ પુરુષ પ્રત્યેની સરળતા છે. એટલે અહીંયા કૃપાળુ દેવ સૌભાગભાઈને એક પત્ર લખે છે. એ પત્ર લખતી વખતે એના પોતાની એટલી બધી આંતરિક દશા એટલી બધી ઊંચ છે, વાસ્તવિક કંઈ લખી ન શકાય એવી દશા છે. એટલે કે જે કંઈક અધિક લખતો જ નથી. હવે હું તમને એક જ બહુ ટૂંકા 2 વાક્યની અંદર આ લખી દઉં છું. શું ઓલા કે છે પણ કાંઈ અમે તમને માગે, સૌભાગભાઈ ધર્મ માગે છો કે તમે અમને ધર્મ સમજાવો, જણાવો, તત્વ જણાવો, આમ આનું આમ શું થાય, ભેદ શું થાય, ભાંગા શું થાય, કેમ કે એ તો બધા શાસ્ત્રના સ્વાધ્યાયો બધા હતા, ભેગા થતા બધા ગ્રુપ. કૃપાળુ દેવ એને કહે છે કે જણાવવા જેવું તો મન છે, તમને શું જણાવીએ બોલો. જણાવવા જેવું તો મન છે, તમે ઘણું પૂછો છો, આ જણાવો ને તે જણાવો, બોલો બતાવીએ. અરે એક જ્ઞાની પુરુષની દશા જો સમજાઈ જાય ને તો બધું તત્વજ્ઞાન સમજાઈ જાય. જણાવવા જેવું તો મન છે. શું સાહેબ તમારા મનની વિશેષતા છે? અમારું મન તો સંસારમાં ચારે બાજુ ચકરાવવા મારે છે. મન તમને છે, અમને છે, એમાં શું જણાવવું? તો મનને તો અમે ઘણું ઓળખીએ છીએ, કેમ કે મનના ખેલ, મનના વ્યાપાર એ કઈ અમારાથી અજાણ્યા છે. તમે અમને મન જણાવો છો, અમને તો ધર્મ નથી ખબર, તત્વજ્ઞાન નથી ખબર, અને તમારે અમને મન જણાવવું છે. જ્ઞાની કે છે હા, આ આ મન જણાવવું છે. આ મનની અવસ્થા પ્રાપ્ત થાય તો સંસારની સમાપ્તિ દૂર નથી. શું છે સાહેબ, કેવું મન છે, શું એની વિશેષતા છે? જણાવવા જેવું તો મન છે કે જે સત સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે. મન સત સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે. કેવું? હવે આ મન અરૂપી, સત સ્વરૂપ અરૂપી, અમૂર્ત, હવે આના ઉપર સ્થિર થયું છે. આવું બધું શબ્દ કોણ શું સમજે? આ બધું તો કાળા અક્ષર કુવાડે માયરા જેવું થાય. કૃપાળુ દેવ કહે છે, નાગ જેમ મુરલી ઉપર સ્થિર થાય તે હવે પકડાય. મુરલીના નાદે નાગ જેમ સ્થિર થઈ જાય. કેવો ક્રોધાદી તરતમ્યતા વાળો નાગ, પૂર્વ જન્મના સંસ્કાર જેના ક્રોધથી રાતો માતો જે હોય, અને જેની તરતમતા ચંચળતા જેની કહેવાય કે એક ઘડી ભર પણ સ્થિર ન રહી શકે, એ નાગનું સ્વરૂપ છે. આ એનું કર્મનું સ્વરૂપ છે. એને કર્મની પ્રકૃતિ એવી છે કે એ ક્યાંય નાગ સ્થિર રહી શકે નહીં. અને ક્રોધથી પૂરો, અને ક્રોધ હોય તો સ્થિરતા ક્યાંથી આવે? શરીરમાં ક્રોધ હોવો એનો મતલબ જ કે અંગો પાંગ તપાયમાન થવા. આપણા પ્રતિક્રમણની અંદર જરા ફરીથી વાંચું સાંભળું, પ્રતિક્રમણ કરીએ છીએ ને, ઘણા તો કરતા જ નથી, જરૂર નથી લાગતી. એક એક વસ્તુમાં પાપસ્થાન ક્યાં છે, જીવના દોષ ક્યાં છે, સમજણપૂર્વક કરવા. એટલે આપણે તો વળી ગુજરાતીમાં આપ્યું છે કે બધું સમજીને કરો, ઉતાવળ કાંઈ કરવી નથી. જેટલો ધર્મ થાય એટલો સમજણપૂર્વકનો થાય. ભાવની શુદ્ધિ થવી જ જોઈએ. અશુદ્ધપણે થયેલા અતિચારને આલોચવા જ જોઈએ. કારણ કે માર્ગ જ પરિશુદ્ધિનો માર્ગ છે, આત્મશુદ્ધિનો માર્ગ છે. જેટલા પ્રમાણમાં શુદ્ધિ તેટલા પ્રમાણમાં સિદ્ધિ. જો શુદ્ધિ થઈ નથી તો સિદ્ધિ મળે એવી કોઈ સંભાવના નથી. અનેક જ્ઞાનીઓએ પોતે આ પ્રકારનો એક નિચોડ કરીને આપ્યું છે કે પાપની આલોચના, પાપનો પશ્ચાતા, નિંદા, ગ્રહા, પ્રાયશ્ચિત અને ક્ષમાપના, આ એના આયામ છે, આ એનો યોગ છે. પ્રતિક્રમણ એક યોગ છે, આત્મશુદ્ધિનો યજ્ઞ છે. તો અહીંયા કહ્યું છે એણે કે ક્રોધ હોય ત્યાં સ્થિરતા ન હોય. ઉદાહરણ આપે છે કે નાગ જે મુરલી ઉપર સ્થિર થાય અને એના પ્રકૃતિદત્ત સંસ્કારો પણ ત્યાં શાંત થઈ ગયા છે, ક્રોધના અને તરતમ્યતાના. એમ મનની સ્થિતિ કેવી છે? ભગવદ્ ગીતામાં અર્જુન શ્રી કૃષ્ણને કહે છે કે વાયુને વશમાં લેવો સરળ છે પ્રભુ, પણ મનને નાથવું દુષ્કર છે. આ મનનું સ્વરૂપ, આ ચંચળતા. કેટલી ચંચળતા? તો કે વાયુને વશમાં કરી શકાય, મનને વશમાં કરી શકાતો નથી. હે પ્રભુ, શું કરવું, ઉપાય બતાવો. આ મન વશમાં થાય છે, અને આ મનનું સ્વરૂપ કૃપાળુદેવે પણ કહ્યું છે, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. આ મનના વિકલ્પ, મનનો વ્યાપાર, આ મન સક્રિય છે એ જ સંસારનું કારણ છે. સમસ્ત સંસાર આ મન થકી ઊભો છે. અને જો ચિત્ત બરોબર સ્થિર થઈ ગયું, આ જેમ મોરલીના નાદે આ સત સ્વરૂપ ભણી અખંડ રૂપની અંદર જો સત સ્વરૂપ પર આ મન સ્થિર થયું તો કે છે, આવે બહુ સમદેશમાં છાયા જાય સમાય, આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. આ મનનું સ્વરૂપ આવું ચંચળ, સંકલ્પ વિકલ્પ, 14 રાજલોકને એક સમય માત્રમાં આંટો મારી આવે આવી જેની તાકાત છે, આવી જેની ચંચળતા છે, આવી જેની તરતમ્યતા છે અને વિકલ્પોનો પાર નથી, એક સાથે અનંત વિકલ્પ કરી શકે એવી જેની તાકાત છે, એ મન પણ આવીએ બહુ સમદેશમાં. જેમ એ બરોબર સૂર્યના મધ્યાને, એ ધરતી અને સૂર્યની બરોબર વચ્ચે જ્યારે આ કાયા ઉભે છે ત્યારે એની છાયા સમાઈ જાય છે, એમ સ્વભાવમાં જ્યારે આ જીવ સ્થિત થાય છે, પોતાના ઉપર સ્થિર થાય છે, ત્યારે મનનું સ્વરૂપ ચાલી જાય છે. કાયાની જેમ છાયા રહેતી નથી એમ મનનું સ્વરૂપ પણ રહેતું નથી. આ મન હોવા છતાં, મન હોવા છતાં મનની સક્રિયતાનો નાશ થાય છે. હેમચંદ્રાચાર્યજીએ યોગ શાસ્ત્રમાં 12મા પ્રકાશમાં એને અમનસ્ક યોગ કહ્યો છે. અમનસ્ક યોગનું સ્વરૂપ કૃપાળુ દેવે અંતિમ સંદેશની અંદર મુમુક્ષુ જીવોને બતાવ્યું છે કે આવું પ્રાપ્ત થાય. અને એ વાત એમને સૌભાગભાઈને તો 23મા વર્ષે બતાવી છે કે અમે તમને શું જણાવીએ, જણાવ્યા જેવું તો મન છે. આ જ્યાં આ પુરુષનું 23મા વર્ષની વયની અંદર આવા જીવનની અંદર આવા ઉદયની અંદર વ્યવહાર પ્રપંચના કારમાં ઉદયમાં એના મનની દશા તો જુઓ, તો કે છે જે સત સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે. વાહ પ્રભુ, સંસારમાં રહીને તમારું મન સત સ્વરૂપમાં અખંડ સ્થિરતા. અખંડ શબ્દ સમજાય ને કે ન સમજાય? આ વિક્ષેપ વગર અખંડ સ્થિર થયું છે તે દશા વર્ણવવાની સરતા સર્વાધાર હરિએ વાણીમાં પૂર્ણ મૂકી. જો અમારે તમને જણાવવું છે એટલે હવે અમે એમ તમને એમ કીધું કે આ નાગ જેમ મોરલી ઉપર સ્થિર થાય એમ, પણ અમે હજી કાંઈ તમને વધારે જણાવી શકીએ એમ નથી, કારણ કે વાણીમાં આ સત્તા હરિએ મૂકી નથી. અને પછી કહે છે અને લેખમાં તે વાણીનો અનંતમો ભાગ માંડ આવી શકે. એ સમજાય પાછું માંડ શબ્દ? લેખમાં તે વાણીનો અનંતમો ભાગ માંડ આવી શકે. એ આવવો હોય તો આવે, આવી લેખની હોય, આવો શબ્દોનો સમર્થ સ્વામી હોય કૃપાળુ દેવ જેવો, કે અંતરના ભાવોને પોતે શબ્દસ્થ કરી શકે, આવી ક્ષમતાને તાકાત જેની અંદર આ કાળે હતી. જે ઉમાશંકર જોશીએ વચનામૃત વાંચીને કીધું, બીજું તો કઈ નહીં પણ અધ્યાત્મની અનુભૂતિ તંતોતંત શબ્દમાં ઉતારવાની તાકાત તો શ્રીમદ રાજચંદ્ર સિવાય ગુજરાતી સાહિત્યમાં કોઈએ જોઈ નથી. અધ્યાત્મની અનુભૂતિ, અરૂપીની, અમૂર્તની અનુભૂતિ, એની સંવેદનાઓ તંતોતંત શબ્દસ્થ કરવાની તાકાત, આ સામર્થ્ય આ શ્રીમદ રાજચંદ્રના સાહિત્યમાં. પોતાના આત્મસંવેદનની, પોતાની આત્માનુભૂતિમાં વાંચનારને ભાગીદાર બનાવવાની તાકાત આનામાં છે. બીજા તો મનમાં પૈણે ને મનમાં રાંડે કહી ન શકે. એને જે અનુભૂતિ, એને જે આનંદ આવતો હોય, એને જે મજા આવતી હોય, પોતે મજા માણી શકે, એ નિજાનંદ થાય, એ બીજાને પોતે આનંદમાં સહભાગી બનાવી શકે નહીં. શ્રીમદ રાજચંદ્રજીનો આનંદ તો ઉપકાર જગતના જીવો ઉપર છે કે એમના વચનામૃત દ્વારા વાંચનાર પણ એ જ સમયે એ જ આનંદની અંદર ભાગીદાર બની જાય. અદભુત છે. એ સત સ્વરૂપની વાત કરતા હોય ત્યારે પણ જીવ સાંભળનાર પણ સ્વરૂપમાં સ્થિર બની એ કે છે વાણીના અનંતમો ભાગ પણ માંડ આવી શકે. પણ આમની પાસે તો એવી વાણી છે, લેખની અંદર પણ એ મૂકી શકે છે. એમણે કહ્યું કે સર્વજ્ઞની અંદર પણ આ પ્રકારની મર્યાદા એમણે મૂકી કે જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, જે પદ શ્રી સર્વજ્ઞે
तेह स्वरूप ने अन्य वाणी ते शू कहे अनुभव गोचर मात्र रहो ते ज्ञान जो अपूर्व अवसर एवो क्यारे आवशे। सर्वज्ञना ज्ञान मा जे पच्चे ए भगवान पण एनी वाणी मा वर्णवी शक्या नथी। तो अन्य जीवोनी वाणी तो शू कही सके, एनी पासे तो शू ताकात छे। એટલે કે છે કે વાણીનો અનંતમો ભાગ માંડ આવી શકે એવી તે દશા પુરુષની આંતરિક દશા સમજવી છે, અને પોતાની દશાને આ રીતે આપણી સામે આમ હથેળીની અંદર જેમ આરસી મૂકી હોય એમ પોતાની દશા મૂકી છે, એવી તે દશા તે સર્વનું કારણ, અમારી આ દશાનું કારણ શું? સૌભાગભાઈ તો પાછા પૂછે ને, પ્રભુ આનું રહસ્ય તો કયો? અમે ધંધો લઈને બેઠા છે, તમે ધંધો લઈને બેઠા છો, અમારે ગ્રહસ્થી છે, તમારે ગ્રહસ્થી છે, અને તમારું મન આવું સત સ્વરૂપ પર અખંડ સ્થિર થઈ જાય, અને અમારે આ એનું કારણ મનને સત સ્વરૂપ પર અખંડ સ્થિરતા લાવવી કેવી રીતે? તો કે એનું કારણ, કારણ વિના કાર્ય થાય? કારણ શું? એવું જે પુરુષોત્તમ સ્વરૂપ તેને વિશે અમને તમને અનન્ય પ્રેમ ભક્તિ અખંડ રહો, તે પ્રેમ ભક્તિ પરિપૂર્ણ પ્રાપ્ત થાઓ, એ જ પ્રયાચના ઈચ્છી અત્યારે અધિક લખતો નથી। જેવી પ્રેમ ભક્તિ અમને પ્રાપ્ત થઈ છે એવી પરિપૂર્ણ પ્રેમ ભક્તિ તમને પ્રાપ્ત થાઓ, જેના ઉપર પુરુષોત્તમ સ્વરૂપ પર, પુરુષોત્તમ સ્વરૂપ પરમાત્માનું શુદ્ધ ચેતનાનું જે સ્વરૂપ છે, સિદ્ધ પરમાત્માનું જે સ્વરૂપ છે, જે અકલંક અવસ્થા છે, કર્મથી રહિત જે લોકો થયા છે, અશરીરી અવસ્થાની અંદર જેનો આત્મા નિજ સુખનું અનંત અને અવ્યાબાધ સ્વરૂપની અંદર એ સ્થિતિ કરીને બેઠો છે, એની અંદર અનન્ય પ્રેમ ભક્તિ, કૃપાળુ દેવે ભક્તિનું સ્વરૂપ, એ પરાભક્તિનું સ્વરૂપ સૌભાગભાઈને બતાવ્યું છે। અને તે સમયે ઘણી વાત ભાગવતની લખી છે, ગોપીઓના પ્રેમની વાત લખી છે, શ્રી કૃષ્ણ પ્રત્યે પરમાત્મા પ્રત્યેની કેવી પ્રેમ ભક્તિ, અને એ પ્રેમ ભક્તિની અંદર કહે છે કે આ રીતે અખંડ એકતા પરમાત્માના સ્વરૂપ પ્રત્યે અખંડ પ્રેમ ધારા વહેવી જોઈએ। આ બીજું લક્ષણ, પ્રભુને પામવા માટે પ્રભુ પ્રત્યે પ્રેમ સિવાય બીજો એથી ટૂંકો માર્ગ બીજો કંઈ નથી। પ્રેમ ભક્તિ લક્ષણા એટલે કૃપાળુ દેવે દ્રવ્યાનો યોગ પછી પણ કહ્યું કે બરોબર છે, પણ ઘણા ઘણા મનન પછી અને ઘણા મહાત્માઓએ આ માર્ગને પસંદ કર્યો છે। કયો માર્ગ? ભક્તિ માર્ગ, પુરુષોત્તમનું એ સ્વરૂપ એને વિચારવું અને એના પ્રત્યે અનન્ય પ્રેમ ભક્તિ। આ અનન્ય શબ્દ સમજાય? ન અન્ય ઇતિ અનન્ય, એના જેવો બીજો એકેય પ્રેમ નહીં। જેવો પ્રેમ પરમાત્મા પ્રત્યે, જેવો પ્રેમ પ્રભુ પ્રત્યે, જેવો પ્રેમ એ પરમાત્મા સ્વરૂપ પ્રત્યે, એવો પ્રેમ જગતના કોઈ પદાર્થ પ્રત્યે નહીં, જગતની કોઈ ચીજ પ્રત્યે નહીં, જગતના કોઈ સ્વરૂપ પ્રત્યે નહીં, કોઈ સંયોગ પ્રત્યે નહીં, કોઈ સંબંધ પ્રત્યે નહીં, કોઈ સ્વજન પ્રત્યે। આવો અનન્ય પ્રેમ, જે પ્રેમ મીરાએ ગાયો છે એના ભક્તિમાં, પ્રભુ પ્રત્યેનો કેવો પ્રેમ, એના સ્વજન પ્રત્યે પણ એને પ્રેમ નથી, અને એને રાજમહેલના વૈભવ પ્રત્યે પણ પ્રેમ નથી। સમય આવ્યો તો ચિત્તોરગઢથી મીરા ઉતરી ગઈ, કેટલા ઘાસડા બાંધીને ઉતરી હતી મીરા? ઉતરી ત્યારે કેટલા પોટલા ભેગા લીધા હતા પરિગ્રહના? પ્રભુ પ્રત્યેનો પ્રેમ કેવો હશે એનો? રાજરાણી હતી ને,
તો આપણે સામાન્ય ઘરની બહાર નીકળવું હોય એમ તો 5-15 દી તોય આપણી બેગ કેટલી ભારે હોય છે. હજી ઘર બદલાવવાની વાત પછી. અને આને તો હાવ છોડી દેવો છે મહેલ, શું લઈને નીકળી? પ્રભુ પ્રત્યેનો પ્રેમ. આવો પ્રેમ પ્રગટે એ જ સર્વસંગ પરિત્યાગ કરી શકે. મહાભિનિષ્ક્રમણ કરવું, સંયમના માર્ગે સંચરવું, એ જગતના પદાર્થ પ્રત્યે પ્રેમ હોય તો સંભવી શકે ખરું? સાંજે શું ખાશું, કાલે શું ખાશું, 8 દી પછી આ બનાવશું, એને આ ગોચરિયો વ્યવહાર હાલે? કાકા કાલ કોઈ દે ને નોય દે, આપણા હારું કઈ માં રાંધવા બેઠી છે? પણ સર્વસંગ પરિત્યાગમાં આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાનો આવો અનન્ય પ્રેમ જાગે, પુરુષોત્તમ પ્રત્યેનો પ્રેમ જાગે, જીન સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે એ મારે પ્રાપ્ત કરવું છે, આવી તીવ્ર ઉત્કંઠા જાગે. જીવનમાં જ્યારે આવી પરમ તત્વ પ્રત્યે પરિપૂર્ણ અને અનન્ય પ્રેમ જાગે, ત્યારે જ જીવનમાં સાચા અર્થમાં ત્યાગ અને વૈરાગ્ય જાગે. ત્યાં સુધીનો બધો વૈરાગ્ય એ તો લોક દેખાડો છે, લોક દેખાડો, લોકસંજ્ઞાનો વ્યવહાર છે, કઈ વાંધો નહીં. આપણે સાચા વ્યવહાર તરફ જવું છે. કૃપાળુ દેવ કહે છે અનન્ય પ્રેમ, અનન્ય પ્રેમ ભક્તિ. એણે 6 પદના પત્રમાં આ શબ્દ અનન્ય બહુ અત્યધિક મહત્વથી મૂક્યો છે. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. અમારી અત્યંત ભક્તિ ત્યારે જ છે કે તમારું શરણું અનન્ય છે. જગતમાં કોઈ પદાર્થ આવું શરણું આપી શકે એમ નથી. પરમાત્મા પ્રત્યેનો આ અનન્ય ભાવ જ્યાં સુધી સ્થાપિત થયો નથી, એટલે કૃપાળુદેવે 416માં પત્રમાં કહ્યું છે કે મહાત્મા પ્રત્યે પણ પરિગ્રહ કરતા વધારે પ્રેમ હોવો જોઈએ, પણ જીવને આ ન મળવાનું કારણ એને પરિગ્રહ ઉપર મહાત્મા કરતા વધારે પ્રેમ છે. મહાત્મા કરતા પ્રેમ કેના ઉપર વધારે? પરિગ્રહ ઉપર. અનન્ય નથી. અનન્ય શબ્દ સમજાય ને? અનન્યમાં પછી એની તોલે બીજું કોઈ આવે નહીં, એની હરોળમાં બીજું કોઈ આવે નહીં, બધું એનાથી નીચું. આત્માથી સૌ હીન શબ્દ જ્યારે સમજાય ત્યારે સમજી લેવો કે આત્માની શ્રેષ્ઠતા સમજાણી. સૌ શબ્દ સમજાય ને? સૌ હીન. ચક્રવર્તીના પદાર્થો પણ હીન, રાજરાજેશ્વરનો વૈભવ પણ હીન, અને દેવાદિક દેવના એના સ્વર્ગના ભોગ સુખ પરિભોગ બધા હીન. કેની આગળ? આત્મા. આવી આત્મ સ્વરૂપ પ્રત્યે, એ સ્વરૂપ પ્રાપ્ત થયેલા પુરુષ પ્રત્યે, એ પુરુષોત્તમ સ્વરૂપ જેને કહે છે, એ પુરુષ આ પોતાના ઉત્તમ સ્વરૂપને જે પ્રાપ્ત કરેલું છે એવા પુરુષ, એમના પ્રત્યે જ્યારે અનન્ય પ્રેમ આવે, ભક્તિ આવે, ત્યારે માર્ગ સીધો થઈ જાય છે, સરળ થઈ જાય છે. જગતના જે અત્યાર સુધી જે આપણે અવરોધ માનતા હતા, જે બાધા માનતા હતા, જે અડચણ માનતા હતા, જે અંતરાય માનતા હતા, એ આપોઆપ ખસી જાય. એકવાર એક તત્વ પ્રત્યે પ્રેમ થાય એટલે બાકી નાના બધા અવરોધો આપણે નગણ્ય લાગે, ગૌણ થઈ જાય. એવરીથિંગ ઇઝ ઇમટીરિયલ. જેમ કોઈ કહે કે અમેરિકાનો પાસપોર્ટ મળશે અને ત્યાં તને મહિને $50,000 કમાવાના છે, એટલે બધી જ જે કંઈ મારા શરીરની તકલીફ ને ઘરની તકલીફ ને ભાઈને મૂકીને હું ક્યાંય ન જાઉં ને બાપાને તો મારા વિના ન આવે, બધું ભૂલી જાય. એ સીધો પાસપોર્ટ લઈને જાય ભાઈ ગો, કારણ કે બધું ત્યાં હવે થઈ ગયું ગૌણ. પેલા એમ કે મારે ઘર મૂકીને રાત પણ ક્યાંય રેવાય નહીં, હવે કે ઘરનું થવું હોય થાય, તાળું મારતું ભાગમાં જે હશે, સમજે છે કે મોટા ભાગમાં જાય છે, માટે બોલે છે, કારણ કે ત્યાં અનન્ય થઈ ગયો. હવે એના જેવું એક કઈ ઉત્તમ બીજું લાગતું નથી. એમ સંસારના જીવોને, પરમાર્થની અંદરના રહેલા શ્રાવકોને અને મુમુક્ષુઓને, સાધકોને પરમાત્મા જેવું કોઈ અનન્ય આ જગતમાં લાગતું નથી. અને એ વાત એને સૌભાગભાઈને મનના વિકલ્પોને સમાવવા માટે કૃપાળુદેવ અહીંયા મંત્ર આપે છે કે અમારું મન તો સંસારમાં હોવા છતાં સ્વરૂપ પ્રત્યે અખંડ સ્થિર થયું છે, તમને પણ એ પ્રાપ્ત થાય એ સ્થિરતા. અને એ પ્રાપ્ત થવાનું કારણ, તે કારણ, સર્વનું કારણ એવું જે પુરુષોત્તમ સ્વરૂપ, તેને વિશે પછી અજ્ઞાનીની શૈલી અમને તમને અનન્ય પ્રેમ ભક્તિ અખંડ રહો, અમને રહ્યો અને તમને રહ્યો. કેમ કે અમારામાં જીવનમાં પણ હજુ વ્યવહાર ઉદયમાં છે, અમારું તો સ્થિર થઈ ગયું છે, છતાંય કે અમને રહો અને તમને પણ રહો. જુઓ જ્ઞાનીની શૈલી, તમને જ રહ્યો તો પ્રભુ અમને રહ્યો, તમને નહીં. એક પત્રમાં વાત આવી કે અમ જેવાને પણ જો સત્સંગની નિરંતર કામના છે તો એ તમને ભજીએ કેમ ન હોય. આવી દશામાં પહોંચેલો પુરુષ જ્યારે ભક્તિની વાત કરે, સત્સંગની વાત કરે, ત્યારે પહેલી વાત પેલા કોને મૂકે? અરે જગતના નાથ, તારું સ્વરૂપ, આવા આત્મત્વને પ્રાપ્ત કરેલ તું અખંડ સ્વરૂપમાં સ્થિત રહી શકે છે સંસારમાં 22 વર્ષની ઉંમરે, અને છતાંય તમે એમ કહો કે અમે પણ તમારા સત્સંગની નિરંતર કામના કરીએ છીએ. કોઈ અજબ છે. અમને ને તમને એવી અનન્ય પ્રેમ ભક્તિ કોની? પુરુષોત્તમ સ્વરૂપની, સત સ્વરૂપની પ્રેમ ભક્તિ અખંડ રહો, તે પ્રેમ ભક્તિ પરિપૂર્ણ પ્રાપ્ત થાઓ. આ પ્રેમ ભક્તિ કેવી પ્રાપ્ત થાય? પરિપૂર્ણ. એટલે પછી આગળ ઓલું પેલું પરાભક્તિની વાત મૂકી હતી ને, આત્માનું પરમાત્મા સાથે એકરૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. બસ કોઈ ભેદ ન રહે. હે પ્રભુ, હે પરમાત્મા, તારા અભેદ સ્વરૂપમાં અમારો નિવાસ હો, તારા અભેદ સ્વરૂપમાં અમારો નિવાસ હો. એટલે તું આવ તો પછી ભેદ ન થાય. માંડ અમે અમારા સ્વરૂપમાં સ્થિર થયા છીએ. તો ભક્ત એમ કે છે કે હે પ્રભુ, તારા અભેદ સ્વરૂપમાં અમે પણ ભળી જઈએ, અમારું કોઈ વ્યક્તિત્વ રહે. અદ્ભુત યોગ છે. અહીંયા વાત મૂકે છે તે પ્રેમ ભક્તિ પરિપૂર્ણ પ્રાપ્ત થવો એ જ પ્રયાચના ઈચ્છી અત્યારે અધિક લખતો નથી. આ અમે ઈચ્છા કરી છે તમારા પ્રત્યે, એથી વિશેષ કાંઈ લખી શકાય એમ નથી. તમે તો ઘણું લખ્યો છો કે જણાવો જણાવો, તો કે આ બીજું આનાથી કાંઈ વધારે જણાવી શકાય એમ નથી. સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરે.